સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં 62મું કડવું લખે છે. સ્વામી કે ભગવાન ભજવા હોય એને તન સુખ ત્યાગ કરવા પડે છે. વૈરાગ્ય વિના તન સુખ ન તજાય જી, તન સુખ તજા વિના હરિ ન ભજાય જી, હરિ ભજા વિના ભક્ત ન નિપજાય જી. લીધી મેલી વાતે ભક્ત પણું લજાય જી. વૈરાગ ન હોય તો એટલા કામ ન થાય, માટે વૈરાગ હોય તો તન સુખ તજી દેવાય છે. તન સુખ તજા વિના હરિભક્તિ થતી નથી અને હરિભક્તિ કર્યા વિના ભગત થવાતું નથી. કહો, માટે સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામીનો એવો મત છે કે જીવનમાં થોડો ઘણો વૈરાગ હોવો જોઈએ. માણસના જીવનમાં થોડીક ખુમારી હોવી જોઈએ. જ્યાં હોય ત્યાં લોભાઈ જાય, જ્યાં હોય ત્યાં આસક્તિ થઈ જાય, જ્યાં હોય ત્યાં લેવાઈ જાય, એ માણસ થાવ કંગાલ કહેવાય ભાઈ. હા, ખુમારી હોય ભગવાનના ભગતને, વિષયોમાં લેવાય નહીં, અધર્મને માર્ગે હાલે નહીં, ભગવાનને જીવનમાં રાખે. વૈરાગ ન હોય ને એ ગમે ત્યાં ગમે ત્યારે લપટાઈ જાય છે. એટલે મહારાજે વચનાર્થમાં કીધું, ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ કરવી, અને એક વૈરાગ જોવે ને બીજી આત્મનિષ્ઠા જોવે, આ બે સાધન તો અવશ્ય જોવે, તો એના ભક્તિ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે. તમારો વૈરાગ ખરો કોઈને થોડો ઘણો તો હોય ને? વૈરાગની વ્યાખ્યા તો જાણો છો ને? ભગવાન સિવાય ઇતર પદાર્થમાં પ્રેમ નહીં, એને કહેવાય વૈરાગ. આપણે તપાસ કરવો કે આપણને ભગવાનમાં કેટલો પ્રેમ છે અને ઇતર પદાર્થમાં કેટલો પ્રેમ છે, તો તરત જણાઈ આવશે. સ્વામી કે વૈરાગ વિના તો આવું બધું થાય. લજ્જા જાય આ લોકમાં પરલોકે પણ પહોંચે નહીં, એવી ભક્તિ આદરતા કહો ભાઈ કમાણી સહી. આ લોકમાં લજ્જા જાય, પરલોકમાં કઈ પહોંચી શકાય નહીં ધામમાં. સ્વામી કે આવી ભક્તિ આદરતા આપણે શું કમાણી કરી? કહો, ભક્તિની એવી કમાણી કરીએ કે આ લોકમાં આપણી આબરૂ હોય અને મરીએ એટલે સીધા અક્ષરધામમાં પહોંચી જઈએ. સ્વામી આપણને આવા કરવા માગે છે. મોટા પુરુષોનું ભગવાન છે ને, જીવને ચોખ્ખા કરીને ભગવાનની મૂર્તિમાં જોડવા માગે છે, પણ જીવને ચોખ્ખું થવું જ નથી. કહો, ગોબરું જ રહેવું છે. જન્મ જન્મથી આપણે ગોબરા વેળા કર્યા છે, હજી સાવધાન નહીં થાય તો ગોબરા વેડામાં જિંદગી પૂરી થઈ જાય. વિષયમાં જ્યાં ત્યાં આસક્ત થાય ને ગોબરા વેડા છે. હા, વૈરાગવાન પુરુષ જ્યાં ત્યાં આસક્ત થાય નહીં, એને ખબર હોય કે આમાં સુખ છે ને આમાં દુઃખ છે, સત અસતનો વિવેક હોય ને એ ભગવાનને માર્ગે ચાલી શકે. જેમ કેસરિયા કોઈ કરી ચાલે ને ગાલે, કાંખમાં કોળી તરણની કામ પડે કો કેમ આવે, પ્રતીતિ એના મરણની. લડવૈયો લડવા નીકળ્યો કેસરિયા કરીને, કાંખમાં કોળી લીધી તરણાની, હવે પછી કામ પડે કો કેમ લડશે, આ કઈ મરવા ન જ જાતો, તો ભીહ પડે એટલે ભાગવાનો છે મોઢામાં તરણા લે. કહો, એમ ભક્તિ માર્ગમાં જે ચીડ્યા એને તો મરણિયા થવું પડે છે. પછી સુખ દુઃખ માન અપમાન આ જગતમાં દેહમાં રોગ થાય કે નિરોગી રહે, માન થાય અપમાન થાય, દેહ જીવે કે મરે, મરણીયા થઈને ભક્તિ કરવા નીકળ્યા હોય એને કોઈ પરવા હોતી નથી. બસ એને તો એક જ તાન હોય છે, ભગવાનને પામી જવું છે. એને સુરવીર ભગત કહેવાય. જેમ સતી ચાલે બારે બળવા, ભેળા ભરી લીએ જળ માટલા, આગ લાગે ઉઠી ભાગશે ઓલવી તરણના ટાટલા. સતીનું દ્રષ્ટાંત આપ્યું. સતી થવા હાલી વળી ભેળા જળના માટલા ભરી લીધા. હવે કેમ એની પ્રતીતિ આવે કે આગ લાગે કે આ બળી મરશે? એ તો ભાઈ ઓલવીને ભાગી જવાની છે. હા, એમ ભક્ત થઈ ભગવાનનો વળી કહેવાનો સૌથી ભલો, પણ શરીર રૂપી શરીર સુખ રૂપી રાખ્યો મોટા મિયાનો ગોખલો. ભગત થયો ખરેખરો ભગવાનનો, ભલો કહેવાનો, બધા ભગત ભગત કરે, પણ સ્વામી કે શરીર સુખરૂપી રાખ્યો મોટો મિયાનો ગોખલો. એક મિયાજી હવેલી વેચી હતી બ્રાહ્મણને, કે હવેલીની કિંમત એટલી, ગોખલાના 1000 રૂપિયા તમને બાદ કરી દો. ગોખલો તો નાનો એવો, બ્રાહ્મણ તો રાજી થઈ ગયો કે આ ગોખલો મારો, મકાન બધું તમારું. તો કે વાંધો નહીં, પણ મિયાજી તો હતો અવળો. આવડા બ્રાહ્મણને અહીંયા કઈક સારો પ્રસંગ હોય ને ત્યાં બકરું લઈને આવે. ભલામણ અત્યારે તો કે આ ગોખલો મારો છે, એના 1000 રૂપિયા ઓછા લીધા, તારે કઈ બોલાય નહીં, બોલો. એમ શરીર સુખરૂપી રાખ્યો આપણે બધા, એ મિયાનો ગોખલો. હા, શરીરને કાંઈ તકલીફ નહીં દેવાની, ભક્તિ થવી હોય તો થાય, ન થવી તો કાંઈ નહીં. હા, સવારમાં જાગી ના હોય એટલે શરીરને તકલીફ તો પડતી છે ને, હે કહો. સવારમાં જાગવું એટલે કાંઈ જેવી તેવી વાત છે ભાઈ. એક ભાઈ મને કે કરોડો રૂપિયા દેતા ઊંઘ મળતી નથી, એ છોડીને અહીંયા સભામાં આવવું એ કેટલી મોટી વાત કહેવાય. મેં કીધું કોકને ઊંઘ આપીને કરોડ રૂપિયા લઈ લે ને શાંતિથી ભજન કરે. માટે આ શરીર રૂપી મિયાનો ગોખલો સ્વામી કહે છે. એમાં જે બહુ શરીરમાં હેત કરે છે એ ભગવાન ભજી શકતા નથી. શરીરને ન ગણે ને એનાથી ભક્તિ થાય છે. જ્યારે વેચી હવેલી વિત લઈ ત્યારે આળિયાનો શોયર થશે, પણ દગો છે એના દિલમાં જે અંતે કરવો અનર્થ. આખી હવેલી વેચી દીધી, આળિયાનો શું અર્થ ગોખલાનો કહો, પણ અંતરમાં દગો હશે, પાછી લઈ લેવી. દર વખતે ઓલો લઈને આવે એટલે બ્રાહ્મણ કંટાળી ગયો, બિચારો ખાલી કરીને વયો ગયો. કહો હવે સ્વામી થોડો ઠપકો આપે છે. એવા ભમરાળા ભગત ન થાય, થાય ભક્ત આગળ કહ્યા એવા. જ્યારે સાત ભાતની કરી સુખડી, ત્યારે ન બગાડીએ કાચરીએ વિવા. સ્વામી કેવા ભમરાળા ભગત ન થવું. હા, એટલે રોટલા કરતા જયારે ભમરા પડતા ખબર, ન આવડે ને બાયુ રોટલા, એ ભમરા પાડે, એટલે ભમરાવાળો રોટલો કોઈ ખાય નહીં પછી. હા, બનાવ્યો એને જ ખાવાનું થાય પછી. કહો એમ સ્વામી કે ભમરાળા ભગત ન થવું. ખાલી ભગત કહેવાના, પણ ભગત માયલું કઈ હોય નહીં. હાથ ભાતના મિષ્ટાન બનાવો વિવાહ હોય તમારો, પછી તમારો વ્યવહાર આવીને એમ કે તમે બહુ સારું બધું બનાવ્યું, કાચરી ન કરી હો પણ તમે, હે કાચરી હોત ને જામો પડી જાત, કડવા કોઠિંબાની કાચરી તમે ખાધી ને બધાય. સ્વામી કે ન બગાડીએ કાચરી એવી વાલ્યો. એટલે આપણે કાચરી કાંઈ પેટ ભરાવાનું છે, હાથ ભાતને ફૂકડી કરી જમી લે ને શાંતિથી. આ બધા દ્રષ્ટાંત સ્વામી ભક્તિ ઉપર આપે, ભગત કેવા હોય એની ઉપર વાત કરે છે. એમ આપણને આ બધો સમાજ મળ્યો છે, સત્સંગ ભજન કીર્તન કથા વાર્તા, એ હાથ ભાતને ફૂકડી છે. હા, પછી દેહાભિમાન આવે, થોડીક આસક્તિ થાય, કાચર્ય બગાડ્યું કહેવાય. પછી દીધું આંધણ જ્યારે દૂધનું દેહ માહી, મીઠું ઓરવું નહીં, ખાતા ન ખવાય દૂધ જાય કહો તેમાં કમાણી સહી. એ દૂધનું આંધણ મૂક્યું હોય પછી એમાં ખાંડ નાખે તો દૂધ પાક થાય, પણ એને શું નાખ્યું, મીઠું નાખ્યું કહો. હવે ખાતા ખવાય નહીં, દૂધે જાય, એમાં સ્વામી કે હું કમાણી કરી કહો. એમ પંડ સુખને પોષવામાં રહે એ દૂધમાં મીઠું નાખ્યા જેવું છે. ભાઈ શરીરના સુખામું ન જોવે એ જ ભગવાનની ભક્તિ કરી શકે છે, કારણ કે ભક્તિ કરવી એમાં શરીરને તકલીફ પડે છે. એક પલાઠી વાળીને તમારે ઘડીક બેહવું હોય, ધ્યાનમાં બેહવું હોય, ભજન કરવું હોય, માળા કરવી હોય તો તરત દેહને કારહો આવે, કારણ કે દેહ તરત એમ કે આ રહેવા દે, આ રહેવા દે, આ નહીં કરતો, આ તારા જ નહીં થાય, કારણ કે દેહ રૂપે વર્તાય છે ને આત્મા રૂપ થાય ત્યારે ભક્તિ થાય છે. ભલી ભક્તિ આદરી પામવા પુરુષોત્તમ સહી, પછી પંડ સુખને ઈચ્છવું એ તો વાત બને નહીં. હે ભગવાનને ભક્તિ કરીને પામવાનો આદર કર્યો કે પુરુષોત્તમ નારાયણને પામી જવું છે, પણ પછી શરીરના સુખને ઈચ્છવું, સ્વામી કે વાત નહીં બને. કાં તો શરીરના સુખને ઈચ્છશો તો પુરુષોત્તમ નહીં મળે, પુરુષોત્તમને મેળવા હોય તો શરીરનું સુખ જાતું કરવું પડશે. ખાવો ભૈરવ જબને જ્યારે ત્યારે ખસવું ન ખસતું ન મેલવું અંગ, નિષ્કુળાનંદ જેમ દીવો દેખી પાછો ન વળે પતંગ. ભૈરવ જબ પહેલાં ખાવા જતા લોકો, જૂના જમાનામાં કરવત મુકાવા જતા અને કમળ પૂજા ખાતા. હું કામ તો કે આવતા જન્મમાં રાજા બનવું છે, કોઈ કે શાહુકાર બનવું છે, કોઈ કે નગર શેઠ બનવું છે. હવે ભૈરવ જબ ખાવા જવું હતું પણ એ ડુંગરો છે ગિરનારમાં, હવે ત્યાંથી ભેખ છે મોટી, ત્યાંથી પડવું પડે ને. પછી સ્વામી કે ખસતું નહીં મેલવાનું શરીર ને, પછી ભૈરવ જબ ખાવો કેમ કહો. પેલો જીથરો બાપો ભૈરવ જબ ખાવા ગયો, હાથે ઢોલીને લેતો ગયો, અરે કહું પકડતો ગયો, કે હાલો તમે મારી અરે. કે ખરે ખરા હોય ને એ પાછા ન વળે, જેમ દીપક છે ને દીવો, એ પતંગિયા જો દીવો ભાળી જાય તો એ પાછો વળે, એમાં પડીને મરી જ જાય. એમ ભગવાનનો ખરેખરો ભક્ત છે ભક્તિ માર્ગમાંથી પાછો પડતો નથી. હરિજનને છે એક મોટું જાનજી, મોટા મોટું નુકસાન છે એ સ્વામી અહીંયા બતાવે છે. જો આવી જાય અંગ અભિમાનજી તો ન ભજાય કેદી ભગવાનજી, પંડ પોષવા રહે એક તાનજી. લ્યો મોટા મોટું નુકસાન છે ભક્તિ માર્ગમાં અભિમાનનું. હા, અભિમાન ન અલાવું. સદગુણનું અભિમાન હોય, ભક્તિનું અભિમાન હોય, જ્ઞાનનું હોય, વૈરાગ્યનું હોય, ભક્તિનું હોય, મહારાજ કે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને દટ કરાવે છે. દેહાભિમાન એક એવો દોષ છે કે એક દોષ હોય તો બધા આવીને એમાં નિવાસ કરે છે કહો. અને આત્મનિષ્ઠારૂપ એક એવો ગુણ છે કે એક ગુણ આવે તો એમાં બધા ગુણ આવીને નિવાસ કરે છે. માટે ભગવાનની ભક્તિ કરતાં કરતાં જ્યારે આપણને કોઈ પ્રકારનું અભિમાન આવી જાય સદગુણનું, સેવાનું, ભજનનું, તો જાણવાનું મોટું નુકસાન છે આપણા માટે. કોઈ દિવસ ભક્તિ કરતા અભિમાન ન કરવું, સદગુણો આવે તો નમ્રતા કેળવવી, કોઈ દિવસ અભિમાન જો કરશું ને તો સ્વામી કે ભગવાન નહીં ભજાય, પછી તો પંડ પોષવાનું તાન રહે, ખાન પાન માન સન્માન એમાં જ આપણી વૃત્તિઓ ઠરશે, પછી ભક્તિ કરવામાં નહીં ઠરે. કોઈ હાર નહીં પહેરાયો હોય તો એમ થાય કે એટલા બધામાં મને હાર ન પહેરાયો, મારું નામ ન આવ્યું, મારું સન્માન ન કર્યું. કહો, ઘણા તો મોટી કથામાં જાય ને એ જ લઈને જાતા કે હું જઈશ, આગળ બેહારશે, મને હાર પહેરાવશે, મારા વખાણ કરશે, એમાં જો ન ઈચ્છું હોય તો જોયા જેવી થાય. કહો, માટે અભિમાન તો કોઈ પ્રકારનું રાખવું નહીં, સન્માન થાય તો સ્વીકારી લેવું, ન થાય તો રાજી રહેવું. કહો, એ ભક્તનું લક્ષણ છે. તાન રહે એક પંડ પોષાનું, ખાન પાન ને રહે ખોળતા, મળે તો મહા સુખ માને, ન મળે તો નાશે આંખો ચોળતા. અમુક ભગત એવા છે આ સમાજની અંદર, બસ ગમે ત્યાં જાય ને ખાન પાન માન સન્માન ખોળતા હોય છે. હા, એ મળે તો એમ માને કે વાહ સ્વામી બહુ હારા, હો તો સુખ માને, અને જો કાંઈ હરખું ન આવ્યું હોય ત્યાંથી ભાગે આંખો ચોળતા કે ભાગો, અહીંયા તો આવડે કાંઈ હામો ન જોયું. ભગવાનના ભક્તને આવું ક્યારે રાખવું નહીં. આપણે યાત્રાએ જઈ, કોઈ દેવ દર્શને જઈ કે કોઈ મંદિરે જઈ, આપણે આપણા કલ્યાણ માટે જવું, માન સન્માન માટે નહીં ભાઈ. આપણા જીવના કલ્યાણ માટે આપણે જેટલું થાય એટલું કર્યા કરવું. માન સન્માનથી શું ફાયદો થવાનો? એ તો તમારું દેહાભિમાન વધારશે. કહો, માટે એનાથી દૂર રહેવું, ભગવાન ભજવા હોય એને એનાથી દૂર રહેવું. જેમ ભાંડ બાંડ નાવે ભીડમાં, કુલક્ષણાની જાણે કળા, સો સો વાતે નાવે સાંકળે, વાદી પાદી ઉઠી જાય વેગળા. ભાંડ બાંડ જાતિ છે ને એ બધી કુલક્ષણની જાત છે, એ કોઈ દી ભીડમાં ન આવે. એમ મોળા ભગત હોય ને એ સત્સંગના ભીડામાં ન રહે, સટકી જાય, એ તો ખાન પાન ને સન્માન ગોતતા રહે. એમ નર ભાગ્યા કરે કળ છળ, ઉનર હજાર અનેક રીતે આવવા વળી, નદી અંગે હજાર. અભાગ્યા જીવ સ્વામી કે કળ છળ કરી અને માન સન્માન ગોતતા રહીશ. ખરેખરા ભગવાનના ભગત હોય એને તો માન સન્માનની ખાનપાનની કોઈ ઈચ્છા ન હોય, એને તો એમ હોય ભગવાનને સાધુ થાય એવી કંઈક આપણાથી સેવા થઈ જાય, ભક્તિ થઈ જાય તો આપણું કામ થઈ જાય. કર્મવશ કોટી કષ્ટ સહે, રહે રાત દિવસ રોશી વડો, પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતા, જાય છે એનો જીવડો. કર્મ અવસ્થા ને લોકો કેટલા કષ્ટ સહન કરે છે, કહો શું કરે, કરવું જ પડે ને, પણ જો સત્સંગને માટે કંઈક કરવું પડે તો રાત દિવસ એનો જીવડો વયો જાય કે આ મરી ગયા ભાઈઓ, મારી નાખ્યા એમ કે. માટે સત્સંગમાં દુઃખ સહન કરવું, તમે સંસારમાં તો બધા દુઃખ સહન કરો છો એવા આત્મનિષ્ઠાવાળા છો, પણ સત્સંગમાં કાંઈ દુઃખ આવે, કાંઈ અપમાન થાય, કોઈ તિરસ્કાર કરે, ક્યારે માન સન્માન ન મળે તો એ સહન કરવું, ભગવાન રાજી થાય. કહો, કર્મ વશ થઈને કોટી કષ્ટ સહન કરે. જો ભક્તિ માટે કરવું પડે, કથા માટે કરવું પડે, ભજન માટે કરવું પડે, દેહને બહુ કારહો આવે. બાકી તો તમે બધા કેટલી મહેનત કરો સંસારના સુખ પામવા માટે, રાત દિવસ કોઈ હેઠા બેસતા નથી. કહો, માટે સત્સંગને અર્થે દુઃખ સહન કરવા. હા, આમ નિષ્કુળાન સ્વામી કહે છે, ઓ ભાઈ એ કહે, મારે તમારે માનવાનું જ રહ્યું, મોટા કહેતા હોય કઈ ખોટું ન હોય. અણઅર્થે ભાગ્યો દુર્મતી હતી, દુઃખ જો પ્રભુ ભજતા, પગન માંડે જેમ બેઠો કટીએ કપો. અણઅર્થે તો એટલો બધો દોડે રાત દાડો, પણ જો પ્રભુ વધવાનું કોઈ કહે ને તો સમય નથી. હા, કારણ કે શરીર હરખું નથી, કડ ભાંગી ગઈ, હવે દંડવટ થતા નથી, પ્રદિક્ષણા થતી નથી, એમ કરીને આહળી જાય. કોટી કોટી શાસ્ત્ર સાંભળ્યા વળી કોટી કોટી સાંભળશે, અજ આવી ઉપદેશ દેશે તોય ભૂલ એની કાંઈ ટળશે. કરોડો કરોડો સ્વામી કે એવા માણસો શાસ્ત્ર સાંભળશે, હે કરોડો માણસો એને આવીને ઉપદેશ દેહે. અરે અજ એટલે બ્રહ્મા જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ એને આવીને ઉપદેશ દેશે, પણ દેહાભિમાની માણસ પોતાની ભૂલ નહીં ટાળે, નહીં ટાળે તે નહીં ટાળે. લો, એ બીજાના દોષ જોયા કરશે. અમુક માણસને એવી ટેવ હોય કે પોતાના દોષ નથી જોતા ને બીજાના જોયા કરે છે, માટે એ ટેવ સારી નથી. મહારાજ તો એમ કહે છે, પોતાના દોષ જોવો ને બીજાના ગુણ જોવો, એ ભક્ત મહાન બને છે. પોતામાં દોષ જોયા કરવા, હજી મારામાં કેટલી ખામી છે, મારે હજી કેટલું દેહાભિમાન છે, મારે એટલે કેટલી પંચ વિષયમાં આસક્તિ છે. બીજા ભક્તો તો કેવા ભજન કરે, કેવી સેવા કરે, એને કેવો વૈરાગ, એને કેવું સમર્પણ, એને કેવી ભક્તિ, એમ કરીને બીજાના ગુણ લેતા શીખીએ ને તો આપણે મોટા થઈ જઈએ. આ તો કોઈ ભગત કોઈના વખાણ કરતો હોય ને તો એમ કે હવે ભાઈ અમે એને ઓળખીએ, એમ કહે લો. પણ તું ઓળખશો પણ તારું કઈ એને બગાડ્યું છે, કે બગાડ્યું કાંઈ નથી, પણ અમે એને ઓળખી લો. તું હું ઓળખતો દેહાભિમાની, કે ભગવાનના ભગતને તો ભગવાનના ભગત જ ઓળખી શકે છે. મહારાજ કે વિમુખ જીવ છે એ ભગવાનના ભગતને ઓળખી શકતા નથી. ગુરુ સહસ્ત્ર ઘણું ઘણું સમજાવે છે સર્વે મળી, પણ પકડ્યું પૂછ નરે ખરનું નથી મુકતો વણસેલ વળી. સ્વામી તો માંડ્યા ઠપકો દેવાઓ કે એને તો ગુરુ ગમે એટલું વઢે સમજાવે, પણ હવે માણસે છે ને ગધેડાનું પૂછડું પકડી લીધું છે, એ મૂકતો નથી પાછો. એને એમ છે કે મેં ઘોડાનું પકડ્યું છે, કહો વણસેલ કીધું. આને આટી પડી ઉરે અવળી તે વાત ન સમજે સવળી સહી, જાલી ટેક ખાવા ઝેરની તે મુવા સુધી મૂકે નહીં. લ્યો, અવળી આટી પડી ગઈ ને એ પાછી જાલી રાખી છે, મૂકે જ નહીં તમારે. હા, આટી બે પ્રકારની છે, એક મનથી આટી પાડેલી હોય કે અહીંયા બે હિત જ આપણને કથામાં જામે. અમુક ગામડામાં, ગુજરાતના ગામડા છે ને, ત્યાં બધાનો આસન જ હોય હરિભક્તોનો, એ આસન કોઈક બેહી ગયો હોય તો આવડાને હક ન થાય. કહો, એ આખી કથા સાંભળે પણ આને શાંતિ થાય નહીં. કથા તો ગમે ત્યાં બેહીને સાંભળી શકાય છે. કહો, કાંઈ તમે રોજ બેસતા હોય એ આસને બેહવું તો જ કથા સાંભળે ને તો જ ઉતરે, એવું જ કંઈ નથી. પણ માણસ આવી તુચ્છ પ્રકારની આટી પાડી દે છે. કહો, એની ગાદી જ્યાં પડતી ત્યાં જ પડે, પછી જો કોઈ ફેરવે તો જાણે મણિધર જગાડ્યો ને એના જેવું થાય. હા, અવળી આટી કહેવાય જેને, અવળી આટી ક્યારેય ન પાડવી. ભગવાનના નિશ્ચયની આટી છે, નિષ્કામાધિક વર્તમાનની આટી છે, એ જીવનદોરી રૂપ છે, એ આટી ક્યારેય મૂકવી નહીં. એકવાર ભગવાનનો નિશ્ચય કર્યો પછી ગમે એમ થઈ જાય તો કોઈ એમ કહે કે ભાઈ આ ભગવાન નથી તો ઓલાને ક્યારેય આટી મૂકવી નહીં. વર્તમાનની આટી ન મૂકવી ભાઈ, બીજી તુચ્છ પ્રકારની અમારા સંતો માટે લખ્યું કે અહીંયા બે હું તો જ ભજન થાય ને અહીંયા બે હું તો અહીંયા હું તો નિદ્રા આવે. પછી સંતોને ખ્યાલ આવે કે ભાઈ આને એનું બંધન થાય, લઈ કે તારે ત્યાં નહીં બેહવાનું, અહીંયા બેસી જાવે. તો મહારાજ કહે, મનની માનેલી બધી આટી છોડી દેવી તો એ સુખી થાય, પણ અવળી આટી જાલી રાખે ને પકડી રાખે એ માણસ દુઃખી થાય છે. મોટા વાળાને વળવું એ માણસ સુખી થાય છે. કહો, પેલા નદીને કાંઠે ઉકળ ઠૂઠા હોય ઝાડના, ને નદીમાં ધ્રોવ હોય, પાણી કેટલું આવે પણ હુઈ જાય ધ્રોવ, તો એમને પાછી ઊભી થઈ જાય પાણી ઉભી જાય. લાકડ ઠૂઠા હોય ને એને તો પાણી મૂળમાંથી ખોદીને સમુદ્ર ભેગા કરી દે, કારણ નહીંમાં નહીં કહો અકડ્યા. એમ ભગત હોય એને અકડ ન રહેવું ક્યારેય. ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરવી એને હવના દાસના દાસ થઈને રહેવું પડે છે, એને અંતરનું અભિમાન છોડવું પડે છે. અભિમાની ભગત લાંબો સમય સત્સંગમાં ટકતો નથી, ગમે ત્યારે એને વાગે ને ઠેસ એટલે પડી જાય છે. કહો, માટે અભિમાન ન કરવું. વચનાત્મા મહારાજ કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું એને કોઈ પ્રકારનું માન ન રાખવું કે હું ધનાઢ્ય છું, હું બુદ્ધિશાળી છું, પંડિત છું, કવિ છું, ભક્તિવાન છું, જ્ઞાનવાન છું, ધર્મવાન છું, કોઈ પ્રકારનું અભિમાન કલ્યાણની જેને ઈચ્છા હોય એને રાખવું. સર્વે સત્સંગી હરિભગત સાધુ બધાના દાસના દાસ થઈ ને આ સત્સંગમાં રહેવું તો કલ્યાણ એને ગોતું ગોતું આવશે, એને કલ્યાણને ગોતવું નહીં પડે. કહો, અને દાસના દાસ થઈને આ સત્સંગમાં જે રહ્યાશે ને એ જે ફાયવા છે ને ભગવાન એને વશ થયા છે એવા દેહાભિમાની તો સત્સંગમાંથી પડી ગયા છે. અલૈયા ખાચરે કેટલી સેવા કરી, ભગવાન માટે જેણે નૈષ્ટિક વ્રત ધાર્યું, આ જીવન લગ્ન ન કર્યા, પણ એક માનને ખાતર છેલ્લે છેલ્લે એને સત્સંગનો અભાવ આવ્યો. મહારાજ સ્વધામ જવાના થયા તોય બોલાવ્યા તો આવ્યા નહીં, બહુ સાધુએ કીધું ત્યારે એકવાર આવ્યા. મહારાજ અક્ષરોડીમાં પહોંચ્યા હતા, માથે ઉઠી ગયા મહારાજ, ઝિંઝાવદથી અલૈયા ખચર આવ્યા ને ઉઠી ગયા માથે. એ અક્ષરોડીનું બહારા ગામ પકડીને ઉભા રહ્યા, એ કે જો મહારાજ માથેથી ખોલે ને તો દંડવટ કરું, પણ મહારાજે કંઈ ખોલ્યું નહીં, એમનેમ પાછા જતા રહ્યા. આ દેહાભિમાન કેટલું નડે છે, ભગવાનને ન નમી શકે વિચાર તો કરો. નકર જેણે ભગવાન માટે બધી સાધના કરી હોય, ભગવાન માટે ત્યાગ પાડ્યો હોય, હે ભગવાન માટે ખાનપાન માન સન્માન છોડ્યા હોય, છતાંય આ અભિમાન તો માણસને હેરાન હેરાન કરી દે છે. મહારાજને એમ કે જો દંડવટ કરે ને તો દર્શન દઉં, આને એમ કે મહારાજ જો મુખારવીને ખોલે કપડું માથે તો દંડવટ કરું, તો મહારાજ એ કઈ કર્યું નહીં, ધોયો જ ઘેરે. પછી મહારાજ તો ધામમાં જતા રહ્યા, પછી પસ્તાવો છો કે મારી જેવો કોઈ મૂર્ખ ન કહેવાય. ભગવાન આગળ માન રાખ્યું, ભગવાનના સાધુ આગળ માન રાખ્યું, ત્યારે મહારાજ વચનાત્મા એમ કહે છે જેને ભગવાનને ભગવાનના ભગત આગળ માન રહેશે એને ભગવાનને સાધુની મોટાઈ જાણી જ નથી. જો મોટાઈ જાણી હોય તો કોઈ દિવસ માન ન રહે એની આગળ. મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય, કોઈ એની પાસે માણસ કંગાલ જાય ને ખુરશી ન નાખી દે ને કાંઈ સન્માન ન કરે તો એને ગાળ દેવાનું કંઈ મન થાય છે? નથી થતું, કારણ કે એણે બાદશાહની મોટાઈ જાણી છે કે આ તો મુલકનો બાદશાહ, હું તો કંગાલ, ભાઈ મને કોણ બોલાવે. તમે મોદી પાસે કોઈ ગયા હોય ને તમારું સન્માન ન કરે તમે કંઈ ધોખો કરો છો? હું કામ નહીં કરતા, કરતા હો તો હું વાંધો છે, પણ તમે મોદીની મોટેપ જાણી છે કે આ તો ગુજરાતનો પ્રધાન હે મંત્રી, ભાઈ આપણને બોલાવે નહીં ઓ ભાઈ, આપણી જેવા તો કેટલાય હોય એની પાસે. એમ ભગવાન આવા મોટા, એમના આવા સંત, એમના હરિભગત, એની આગળ શું માન રાખવું? કહો, મહારાજ કે એની આગળ તો દાસના દાસ થઈને રહેવું, અવળી આટીઓ પાડી હોય તો કાઢી નાખવી. પણ અમુક માણસ સ્વામી કે ઝેર ખાવાની ટેક લઈને બેઠા હોય, કરો શું કરવું એનું, કે મરી જાય પણ આટી ન મૂકી. કોઈ દિવસ ભગવાનના ભગતારે એટલી બધી આટી ન પાડવી કે તમે જીવો જ્યાં સુધી ભૂલો નહીં. થાય બોલા ચાલી વ્યવહારમાં, પણ જળના લીટાની પેઠે મેળવી દેવું. જળમાં લીટો કરો તો કેટલી ઘડી રહી, પણ અમુક કહેતો એવી આટીઓ પાડી પથ્થરમાં લીટા પાડી દીધા, જાય જ નહીં તમારે. હા, જાય જ નહીં. એક ભાઈને મેં કીધું તમે આટી મૂકી દો, કે આટી તો હું જીવું ત્યાંથી નહીં મૂકું, કે નીકળશે જ નહીં, ઘરી ગઈ અંદર. મેં કીધું ભલા ભગત આવું ન કરાય, ભગવાનને ગમતું નથી. કોઈ અરે આપણે આટી પાડીએ ને એ ભગવાનને બિલકુલ ગમતું નથી. માટે નિર્દોષ રહો, ભગવાનને પામવું હોય એને નિર્દોષ રહેવું, રાગ દ્વેષથી પર થવું પડે. રાગ ને દ્વેષમાં જ્યાં સુધી આપણે વહ્યા કરશું ત્યાં સુધી ભગવાન નહીં મળે ભાઈ. એટલે તો આ મોટા સંતો આપણને સમજાવે છે કે ભાઈ આ કરો. વાંદરાનું દ્રષ્ટાંત આપે, મુઠ્ઠી વાળી જેમ મરકટે ચપટી ચણ્યા ને કાજ, નિષ્કુળાનંદ ફંદ પડ્યો ગળે પરવશ થયો પશુરાજ. મદારી જ્યારે વાંદરાને પકડવા હોય ને ત્યારે હાકડી માટલું લાવે, માંડ હાથ જાય આમ એવું માટલું હોય, એમાં સીણા નાખે. અને વાંદરાને સીણા બહુ ભાવે, ને એમાં પછી હાથ નાખે ને પછી મુઠ્ઠી વાળે. સીણા લેવા માટે મુઠ્ઠી તો વાળવી પડે, મુઠ્ઠી વાળે એટલે હાથ નીકળે નહીં, એટલે એમાં ને એમાં એ પરવશ થઈ જાય. પછી જો મુઠ્ઠી છોડી દે તો હાથ નીકળે તો સીણા આવે નહીં. કહો પછી પેલા મદારે પકડી લઈ દોડી, તે કે નહીં એક હાથ એમાં વયું ગયો, એટલે માટલું હોય તો દોડે ક્યાં. કહો પછી પાછો બે નાખે, હા બે નાખીને પાછો કહે તો મેળ જ ન પડે ને. સ્વામીએ કેવા કેવા દ્રષ્ટાંત ગોતી કાઢ્યા. જો એમ જીવ છે ને પંચવીસ રૂપી ચણા ખાવામાં રહી ગયો, હવે પંચ રૂપી ચણાની મુઠ્ઠી મૂકી દે તો ભગવાનને પમાય છે, પણ હવે મુઠ્ઠી મૂકતો ને સાધુ કે ભાઈ તું આ છોડ, આ ન કર, આ ન કરતો, આ ન ખાતો, આ ન પીતો, આ ન જોતો, પણ આ વાંદરાને જે મૂકે જ નહીં, કહો પકડી જ રાખે. પછી એને વિષયો એટલા બધા દુઃખ આપે છે કે પછી એનું જીવન આખું બગડી જાય છે. સ્વામી કહે છે કે આ કથાનું નામ છે ધીરજ આખ્યાન, ધીરજ આખ્યાન છે આનું નામ જી, ધીરજ વાળાનું સાર છે કામજી, ગાશે સાંભળશે કરી અહીંયા હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી. આ પૂરું કરવાનું છે એટલે બહુ વિવરણ નથી, સ્વામીની વાણી જ વિવરણ વાળી છે. હા, મોટા સાધુની વાણી બહુ દિવ્ય વાણી હોય છે, એટલે સ્વામી આપણા માટે કેટલું લખી ગયા છે કહો. એ વખતમાં તો કોઈ પેન નહીં, કોઈ આવી સગવડતા નહીં, છતાંય ભાવિ જીવાત્માના કલ્યાણ માટે આપણા નંદ સંતોએ અજોડ સાહિત્ય લખ્યું છે, ગજબનું લખ્યું છે, આપણે આજ વાંચવાનો ટાઈમ નથી. તમે કાવ્ય આખું વાંચ્યું હોય એવા કેટલા ભક્તો આમ ઊંચી આંગળી કરો, એક બે ત્રણ ચાર પાંચ, આ બાજુ છ સાત આઠ નવ, એટલી બધી સભામાં નવ જણાય વાંચ્યું છે. આપણા માટે લખી ગયા કે પાકિસ્તાન વાળા માટે લખી ગયા છે, હે કોને માટે લખી ગયા છે? શાસ્ત્રો બધા વાંચવા જોઈએ. કેટલો સમય આપ્યો તમને ભગવાને, ખેડૂત લોકોને બિચારા વહેલા ખેતર જવાનું હતું ચાર વાગ્યામાં, આજ તમે હીરાવાળા બજારવાળા અને જમીનવાળા એ બધા પાસે ટાઈમ છે. આજ કોઈને વહેલા ઉઠીને જવું નથી પડતું, બજાર વાળા તો હુઈ જ રહીશ બધા. એક યુવાનને મેં કીધું આ જગ્યા, મેં કીધું વહેલો જાગતો હતો કે કઈ કામ નથી. ઘનશ્યામભાઈ ને જગ્યાને કીધું, મેં કીધું વહેલો જાગીને આવતો તો કે કર્યું હોય તો થાય, કાલ આવવાનું કીધું તો આવ્યો સાજ. પૈસા વાળાના છોકરા આમ થાય આળસુ હોય. મેં એને કીધું તારે 7 વાગે ઓફિસે જવાનું, આ તો શ્રીમંત ત્યાં જન્મો એટલે વાંધો નથી. મેં કીધું ગરીબને ત્યાં જન્મો હોત ને 7 વાગે ઓફિસ જવાનું હોત તો જાગી જાત. એટલે મહારાજે આમાં સ્વામી લખ્યું ને કે બહુ સુખ આપે ને ભગવાન, તોય ભગવાન ભજાતા નથી ને બહુ દુઃખમાંય ભજાતા નથી. એટલે આ ધીરજ આખ્યા ને આપણને એ શીખવાડે છે કે ગમે એટલું જીવનમાં સુખ આવે તોય ભગવાન ભજજો, ગમે એટલું જીવનમાં દુઃખ આવે તો ભગવાન છોડતા નહીં ભાઈ. બહુ સાહેબીમાંય ભગવાન ભૂલાઈ જાય છે કહો. માટે વિચાર કરવો જોઈએ, ભગવાને આપણને સમય આપ્યો છે તો એ સમય સાધી લેવો જોઈએ. પશુ પક્ષીના દેહમાં હોવાનું જ કામ કર્યું છે ને, શું બીજું કામ હતું કહો. ત્યાં કોઈને કાણે જવું નહીં, કોઈનો ફોન આવે નહીં, કોઈની ઉઘરાણી આવે નહીં, કશું નહીં. સાંજે 100 વાગે હોઈ ગયા માળામાં, સવારે 100 વાગે જાગવાનું. તમારી કરતા પશુ પક્ષીના જીવન હારા હોય કહો. દુઃખ નો લગાડતા, આ તો નિષ્કુળાન સ્વામી એવું કહે છે. માટે ભગવાનના ભક્તોએ થોડુંક જાગ્રત રહેવું જોઈએ. જાગો ક્યાં સુધી હુતા રહેશો? સવારમાં જાગીને માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવટ કરીએ, મંદિરની સેવા કરીએ, વાળીએ, ફૂલપાનમાં ફૂલ પરોવીએ, ફૂલ ઉતારીએ, એ બધી સેવા જ છે ને, એ બધું કામ જ છે ને. તમે તો પૈસા કમાવે એને જ કામ માનો છો કહો, એટલું જ કામ આપણે કરવાનું. તો આ નહીં કરવાનું જીવ માટે કાંઈ, હે કરો તો સુખી થાઓ. આજ તમને બધાને ભગવાને સુખી કર્યા છે. વિશેષ સુખી થવું હોય આત્માના સુખે ને ભગવાનના સુખે તો એણે આ બધું કરવું પડશે. માણસને ટાઈમ છે પણ હુવામાં હુવાણમાં કાઢે છે કહો. કા હુવામ કાઢે ને કા હુવાણ કરે, બસ ભૂખની મોટી બેન હુવાણ હુવાણ કરી વહેલા ભૂખ ભેગા થાય. સ્વામી કે આ ધીરજ આખ્યાન ગ્રંથ આ ધીરજ વાળાનું સારશે, કામ ગાશે સાંભળશે એ ભગવાનના ધામને પામશે. આશીર્વાદ આપે સ્વામી. ધામ પામશે પ્રભુ તણુ, જ્યાં કાળ માયાનો કલેશ નહીં, અટલ સુખ આનંદ હતી તે તો કોટી કવિ ન શકે કહી લો. આવું ભગવાનનું પરમ ધામ છે જ્યાં કાળ માયાનો કલેશ નથી, જ્યાં સુખ સુખ ને સુખના દરિયા છે. આવું જે ભગવાનનું ધામ છે એને ભગવાનના ભક્ત પામશે. અટલ સુખ એકવાર મળ્યા પછી પછી ટળે નહીં. અહીંયા તમે ગમે એટલી જમાવટ કરશો પણ અટલ સુખ નથી, એકવાર ટળી જાય. એ નહીં ટળે તો આપણે ટળી જાઉં, એ ચોક્કસ છે. માટે અટલ સુખ પામવું હોય તો એના માટે આપણે થોડોક પ્રયત્ન કરવો પડશે. સ્વામી ધામનું વર્ણન કરે છે, કેવું ધામ છે. દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહ ધારી ત્યાં જન રહે, દિવ્ય પદાર્થ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે, દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય સર્વે સાજ સમાજ, દિવ્ય સિંહાસન ઉપરે આપે બેઠા શ્રી મહારાજ. બધું ત્યાં દિવ્ય છે, મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય શેરે જ્યાં તો જોયા નિશે ઝુક્ત. ઓરડાના પદ એમાં આવે છે આ બધું. ભગવાનનું ધામ દિવ્ય દિવ્ય ને દિવ્ય છે, જ્યાં દિવ્ય ભૂમિ છે, દિવ્ય મંદિરો છે, દિવ્ય બધા પદાર્થો છે. વસન એટલે વસ્ત્રો, ભૂષણ એટલે ઘરેણા, બધો સમાજ દિવ્ય છે. એ મોટું દિવ્ય સિંહાસન ઉપર ભગવાન બેઠા છે. બધા મુક્તોની પૂજા અંગીકાર કરે છે. દિવ્ય પૂજાવળી, દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન, દિવ્ય મણિમાળ, મહા સુખમય મૂર્તિને પ્રેમે પૂજે છે મરાળ. એ ધામમાં બધું દિવ્ય છે. પુષ્પ ચંદન બધું દિવ્ય છે, મૂર્તિ દિવ્ય છે. એ દિવ્ય સિંહાસન ઉપર મહારાજ રાજાધિરાજ બેઠા છે અને બધા મુક્તો મહારાજની પૂજા કરે છે. ભગવાન એવા સમર્થ છે, એક કાળે બધાની પૂજા અંગીકાર કરી શકે છે. અનંત કોટી મુક્તો અક્ષરધામમાં બિરાજે છે, પણ કોઈ મુક્તને એમ ન થાય કે હું પૂજા કરાવીને રહી ગયો. બધાને એમ થાય કે મેં પૂજા કરી ભગવાનની. એક સાથે બધાને ભગવાન એવું સુખ આપી શકે છે. આ લોકમાં રાજાઓ હતા ને બે પાંચ દસ પત્ની હોય તો બધી પત્ની કાંઈ એમની પૂજા કે સેવા ન કરી શકે કાંઈ. પણ ભગવાન જે કહેવા છે, કરોડો મુક્ત અબજો મુક્ત પણ એક સાથે ભગવાનને સેવી અને સુખ લઈ શકે છે. આ જ ભગવાનની એટલી મોટાઈ છે. કહો લઈ પૂજા નિજ જનની થઈ પ્રસન્ન પુરુષોત્તમ, અમૃત પછી અમૃત ભરી આંખ શું જુએ છે સહુને પરબ્રહ્મ. મુક્તોની પૂજા અંગીકાર કરી અને ભગવાન અમૃત દ્રષ્ટિથી મુક્તો હામું જોવે છે અને મુક્ત ધન્ય ધન્ય બની જાય છે. એમ ભગવાન કરુણા દ્રષ્ટિ વરસાવે છે મુક્તો ઉપર. એ કેવું સુખ આવે! એક ભગવાનનો ગાલ જોતા હો કે આંખ જોતા હો, નાસિકા જોતા હો તો કરોડો વર્ષ વયા જાય પણ ત્યાંથી વૃત્તિ ન ઉખડે. આવું મહા અલૌકિક દિવ્ય ભગવાનની મૂર્તિનું સુખ છે. ત્યારે આ લોકના સુખ તો એની આગળ કશી ગણતરીમાં નથી. કહો એવા સુખને પમાડવા માટે જ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં એના મુક્તોને લઈને આવ્યા છે. પણ હવે આપણને એનું કાંઈ જ્ઞાન ન થયું, સમજણ ન પડી. કહો તેહ સમાનું સુખ સર્વે કહેતા પણ કહેવાય નહીં, તેહ પામે છે સંત સાચા વાલાને વચને રહી. એ અક્ષરધામનું જે સુખ છે એ ભગવાનની મૂર્તિનું સુખ છે. સ્વામી કે કોઈ કવિ એનું વર્ણન ન કરી શકે. એ સુખ કોણ પામે છે? તો કે ભગવાનના વચનમાં જે રહી અને ભક્તિ કરે છે, એવા જે સાચા સંત છે એ ભગવાનના સુખને પામે છે. સંત એટલે અહીંયા પછી ધોળા કપડામાં હોય છે. કપડાથી સંતની વાત કોઈ શાસ્ત્રમાં આવતી નથી. રામપરા ગામ છે મૂળી પાસે, ત્યાં માટી નીકળે. આ ધોળા કપડા હોય ને એ માટીમાં બોલે જરા ભગવો રંગ, તો ત્યાં ખેતી કરનારા બધાના આવા કપડા થઈ જાય છે. તો સ્વામી કહે હું સાધુ ગણશું? તો જો કપડાં પહેરવાથી સાધુ થવાતું હોય તો એ બધાને કહેવાય ને, કારણ કે અહીંયા માટી જ લાલ છે, આ પ્રસાદીની માટી છે. એનાથી મહારાજ કે તમારે કપડાં રંગીન પહેરવા. કહો એ દિવાળી હોય, નવું વર્ષ હોય કે ઉતાણી હોળી હોય, બધે સરખું જ, આમાં કાંઈ ફેરફાર નહીં. તમારે તો દિવાળીના જુદા હોય, નવા વર્ષના જુદા હોય, લગ્નના જુદા હોય. કો એ સુખને કોણ પામે છે? જે ભગવાનના સાચા સાધુ છે એ પામે છે. વચનમાં જે વાસ કરી રહ્યા છે, હૃદય રાજી થઈ તેની નજરમાં નર અમરના સુખની ગણતી સહી. જે ભગવાનના વચનમાં રહ્યા છે, જે ભગવાનની આજ્ઞા પાળે છે, ભગવાનમાં જેને સુખ મનાઈ ગયું છે, એ તો આનંદથી ભગવાનની આજ્ઞા પાળે છે. એની નજરમાં તો દેવતાઓ કે આ લોકના મનુષ્યના કોઈ સુખ એની ગણતરીમાં આવતા નથી. એની દ્રષ્ટિ ત્યાં પહોંચી ગઈ છે. કહો, અનુપમને ઉપમાન આવે અકલ તે નકળાય અચળ તે ચલે નહીં, એવું એ સુખ કહેવાય. અનુપમને સ્વામી કે શું ઉપમા આપી? કહો, એને કોઈ ઉપમા ઘટે જ નહીં. મોટું બધું તળાવ હોય ને, એને સમુદ્રની ઉપમા અપાય. કહો, સમુદ્ર જેવડું તળાવ, પણ ભાઈ સમુદ્રને કોને ઉપમા આપી? કહો, હે, સમુદ્ર તો સમુદ્ર. સૂર્યને કોની ઉપમા આપી? એમ મહારાજને કોની ઉપમા આપી? મહારાજ એટલે મહારાજ, બસ એના જેવો બીજો કોઈ નહીં. અદ્વિતીય દ્વિતીયમ બ્રહ્મ, બસ એની જેવા તો એક જ છે, બીજો કોટી કાળે એવો થવાને સમર્થ નથી. મહારાજ કે અનંત મુક્તો થઈ ગયા, અનંત થશે, પણ પુરુષોત્તમ નારાયણ જેવો થવાને કોઈ સમર્થ છે જ નહીં. એને અરે બરોબરિયા પણ થાય એવો પણ કોઈ નથી. બસ બધા જ પુરુષોત્તમ નારાયણના સેવક છે, આપણે બધા જ એમના દાસ છીએ, અને પુરુષોત્તમ નારાયણ સર્વના સ્વામી છે, જગતના કરતા હર્તા એક જ ભગવાન છે. મહારાજ અંત્યના 39માં બોલે, જાજા ભગવાન નથી. જો જાજા ભગવાન હોય ને તો ન્યાય ડખો થાય. એક કે વરસાદ કરીશ, બીજો કે નહીં કરું, એક કે માણસના ધર્મ પશુમાં કરીશ, પશુના ધર્મ માણસમાં કરી. મહારાજ કે અદલ પ્રમાણે જે રીત ચાલી આવે એ ક્યાંય, જાજા ભગવાન હોય તો રીત હાલે નહીં. માટે સર્વના કારણ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એક જ છે. માટે એનો દઢ આશરો જીવનમાં કરવો. કહો, એ અચળ સુખ તો મળશે ભાઈ, એની કોઈ ઉપમા અપાતી નથી. એહ સુખ જે પામીએ, એહ સુખ છે જે પામીએ, સંત વાળે તેમ જો વળીએ, નિષ્કુળા આનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખ સારું સિદ્ધ ટળીએ. નિષ્કુળા આનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખ સારું સિદ્ધ ટળીએ. એ ધામમાં જવું છે, એ સુખને પામવું છે, તો સ્વામી કે સંત વાળે તેમ વળીએ. જો સાધુ વાળે ને એમ વળવું, જો અક્ષરધામમાં જવું હોય તો. હા, બાકી તમે બૈરા છોકરા વાળે એમ તો બધા વળો છો, હે, પણ જે દી તમારે એમ થાય કે અક્ષરધામમાં જાઓ તો સાધુ વાળે એમ વળજો, એમ સ્વામી કહે છે. સાચા સાધુ વાળે ને એમ વળો એટલે અક્ષરધામ તમારે મળી જ જાય, બે મત નહીં એમ. કહો, આમ સ્વામીની આકલ છે નિષ્કુળાન સ્વામી. આ તો સુરવીર સંત હતા ભાઈ, વિષયના તો સોડિયા પાડી નાખ્યા, ખંડનના પંચ વિષય દેહાભિમાન. કહો, હવે છેલ્લું પદ અને છેલ્લો ધોળ બે બાકી છે, સાંભળી લઈ બરાબર ને. આજ તો તમારે રજા છે, કાંઈ ઉપાધિ છે નહીં, નાસ્તો તમને અહીંયા મળી જવાનો છે, ગરમા ગરમ જલેબી ને ફાફડીનો, તો કોઈ ચિંતા કરતા નહીં, બરાબર, શાંતિથી સાંભળી. હા, નિષ્કુળાનંદ સ્વામીની વાણી આપણને સાંભળવા ક્યાંથી મળે, આપણા બહુ મોટા ભાઈ કહેવાય. કહો, આવા મોટા પુરુષ લખી ગયા, એ સાંભળવું એક લાવો હશે જીવનનો, હે. કાલ દેહ પડી ગયો, સાંભળ્યા વિના રહી જઈએ ને, કોને ખબર છે શું થાય કાલ. આમ થાય તમે કાલે આવવાના નથી, લાજ કહો કાઢી લેવાનો. પછી તો શું છે, જેટલા આવતા એટલા આવશે હવાર હાંજ. બાકી જય સ્વામી નારાયણ. ધન્ય 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 કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ. માન અપમાન ના મન અટક્યું નહીં રે, સમ વિષમે રહી એકમતી. સ્વામી અને હજારો ધન્યવાદ આપે છે કે ધન્ય 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 કહું સાચા સંતને, કે જેણે ભગવાન રાજી કર્યા. હા, સાચા સાધુને એક જ તાન હોય, ભગવાનને રાજી કરવા છે. બસ આ લોકના કોઈ રાજી થાય કે ન થાય, એને એક તાન હોય, ભગવાનને, ભગવાનના ખરેખરા ભગત હોય ને એને રાજી કરવા છે. કહો એને સ્વામી ધન્યવાદ આપે છે. સુખ દુઃખ સમતોલ સમજ્યા સહી, અરી મિત્રમાં રહી એક જ બુદ્ધિ. સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમજ્યા સંત એમ વાત સુધી. કેટલી સરસ વાત કરે છે. સુખ દુઃખમાં સમતોલ જ્યાશે, ઊંચા નીચા ન થયા. કહો અરી મિત્રમાં રહી એક બુદ્ધિ, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ બંધન કરે એવા મિત્ર નથી. સંપત્તિ અને વિપત્તિ જેને સરખું થઈ ગયું છે એમ સમજ્યા એ મહાન ભક્ત કહેવાય છે. કહો સંત કહેવાય છે. હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રૂવે. ગાંધર્વ શેર સમ સુખ સંસારના, મૃગ જળ જોઈ સુખ રૂપ જળ ખુવે. હાર જીત આણ વૃદ્ધિ હરખ શોક હસવું રોવું આનામાંથી નીકળી ગયું છે. ઓ સમાન દ્રષ્ટિવાળા થઈ ગયા છે, જેનામાં હાર નથી, જેનામાં જીત નથી, જેનામાં હર્ષ નથી, જેનામાં શોક નથી. આ હરખમાં રખાતા નથી ને શોકમાં રોતા નથી. ગાંધર્વ શહેર, ગાંધર્વ શહેર તમે જોયું, જોયું હશે પણ ખબર ન હોય. આ મેઘરો આવે ને હવારના પોરમાં, એને ગાંધર્વ શહેર કે. એ કેટલી ઘડી રહી, સૂર્યના કિરણો પડવા માંડે એટલે મેઘરવાને જવું પડે. ગાંધર્વ શહેર સમ સુખ સંસારના, મેઘરવાના જળ જેવા બધા સંસારના સુખ એને જાણ્યા ખોટા. મૃગજળ, ચાંજવાના પાણીને મૃગજળ કહેવાય. ભાલ પ્રદેશમાં તમે જાઓ તડકામાં તો તમને એમ લાગે ઓહો મોટા મોટા તળાવ ભર્યા છે. નજીક જાઓ એમ તળાવ છેટા થતા જાય. તો એ જળને મૃગલાઓ હાચા માની દોડી દોડીને મરી જાય છે. પણ માણસને ખબર પડે કે આ ઝાંઝવાનું જળ છે, એનાથી કાંઈ આપણી તૃષા છીપશે નહીં. એમ સંસારના સુખ મેઘરવા જેવા ઝાંઝવાના પાણી જે, એ કોણ જાણે છે, ખરેખરા ભગવાનના ભગત હોય ને એ જાણે છે. બાકી તો મૃગલા જેવા જીવ સંસારના સુખમાં દોડ્યા જ કરે છે. કહો એ પાછા વળતા નથી, મરી જાય ત્યાં દોડે છે. કેવા દ્રષ્ટાંતો આપ્યા સ્વામી. સ્વપ્નાની પૂજા પીડા સ્વપ્ને રહી, તે જાગ્રતમાં એ આવતી નથી. નિષ્કુળ આનંદ એમ સાચા સંત હમજે, વિચારો સહુ કહું હું વાત કથી. સ્વપ્નની પૂજા કોઈ તમને કરી હોય ને સપનામાં કંઈક પીડા થઈ હોય, હાથ પગ કપાઈ ગયા હોય, પણ જાગો એટલે તમારી પીડા હોય નહીં. સ્વપ્નની સંપત્તિ સર્વે સ્વપ્ના સાથે જાશે જી. કહો સપનામાં જે કાંઈ સંપત્તિ કે વિપત્તિ એ બધું સપનું પૂરું થાય એટલે પૂરું થઈ જાય છે. એમ સ્વામી કે આ સંસારના સુખ, શરીરના સુખ, આ લોકના સુખ એ સાચા સંત સપનાની જેવા સમજે છે. સ્વામી કે વિચારો મારે શું કહેવું, તમે બધા ડાયા છો. ડાયા તો થોડીક વાતમાં સમજી જાય ને. એને લાંબો કાંઈ ઉપદેશ બહુ દેવાનો ન હોય. હે, ડાયા માણસોને બહુ કાંઈ લાંબી લાંબી વાતો કરવી ન પડે. સ્વામી કે ડાયા માણસ તો ટૂંકમાં સમજી જાય. વિચારો, તમે સંસારમાં છો, એટલા એટલા વર્ષ કાઢ્યા, તમે સુખ કેવું ભાલ્યું છે કહો. અને ભગવાનનું તો એક જ વખત સુખ આવ્યું હોય ને તો એમ થાય કહો હજારો વર્ષ મેં સુખ ભોગ્યું, એનો આનંદ છે, મહા આનંદ છે. વિષય સુખ તો ગમે એટલા ભોગવો, એ તુચ્છ છે, એમાંથી કોઈ આનંદ નથી. એ બધા દુઃખ ઉપજાવનારા છે. હવે છેલ્લે સ્વામી પદ લખે છે ધોળ રાગનું. આજે આનંદ મારા ઉરમાન મળી મને મહા મોંઘી વાત, અરે કોટી કોટી કષ્ટ કરે હરિ નવ મળે તે તો મને મળ્યા સાક્ષાત. આજ સ્વામી કે મારા આનંદ મારા ઉરમાં આનંદ માતો નથી, મને મહા મોંઘી વાત મળી ગઈ છે, મહામૂલ્ય ધન મળી ગયું. કરોડો કષ્ટ કોઈ સહન કરે, કરોડો તપ કરે, કરોડો યજ્ઞ કરે, કરોડો દાન પુણ્ય કરે, પણ એ ભગવાન ન મળે, હરિ ન મળે. યાદ સ્વામી કે મને સાક્ષાત ભગવાન મળ્યા છે, એના કેફમાં સ્વામી ગાય છે. રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું મળ્યા વળી વારંવાર, અરે હે તે પ્રીતે નિત્ય સુખ આપ્યા, એ તે તો કહેતા આવે કેમ પાર. ભગવાને અમને રમાડ્યા જમાડ્યા, વારંવાર ભેટ્યા, છાતીમાં ચરણાર વિંદ આપ્યા, માથે મસ્તક મૂક્યા, એલા મસ્તક ઉપર હાથ મૂક્યા, હે એ ચંદનવાળા ચરણારવીન માથા ઉપર મૂક્યા, મોઢા ઉપર આપતા મહારાજો, છાતીમાં આપતા. ઘેલેથી પથ્થર લાવતા ને મંદિરના કામ માટે, તો મહારાજ કે સંતો માથા ઉપર ચરણાવીન લો, એટલે માથા તપ્યા હશે એટલે ઠંડા થાય. કહો આમ સ્વામી કે રમાડ્યા જમાડ્યા ને બહુ સુખ આપ્યું સ્વામિનારાયણ ભગવાને સંતોને, હરિભક્તોને બધાને. અન્ન જળ ફળ ફૂલ પાનની આપી એવી પ્રસાદી અનુ ચરણની છાપ દીધી છાતીએ, આપ્યા સારા વસ્ત્ર સુખરૂપ. મહારાજ અન્ન આપતા, જળ આપતા, ફૂલ આપતા, કેરી આવતી તો કેરી આપતા, બધા ફળ આપતા, એવી અનેક જાતની પ્રસાદી સ્વામી કે આપી છે. છાતીમાં ચરણાર વિંદ આપ્યા છે સારા વસ્ત્ર. કોઈ ઓઢાડાય તો, કોઈ ગાતું હોય, કોઈ હરિ કીર્તન ભક્તિ કરતો, મહારાજ તરત ઊભા થઈને આપી દેતા. મહારાજ જેવા કોઈ દયાળુ નહીં. ઓ ભાઈ, મહારાજ જ્યારે આપવા બેસે ને તો ધોતી જ રહેવા દેતા, બાકી બધું આપી દે. હા, એવા ઉદાર. આગળ ભક્ત અનેક થયા, સહ્યા તેણે શરીરે બહુ દુઃખ. કહો કેટલા દુઃખ સહન કર્યા ધીરજ આખ્યાન ગ્રંથમાં બધાની કથા આવી ને. આગળ ભગત અનેક થયા, સહ્યા તેણે શરીરે બહુ દુઃખ, તોય પ્રભુ પ્રગટ પાયમા નહીં, એ પાયમા પણ નાયવા આવા સુખ. આજ તો અલબેલો અઢળક ઢેળ્યા છે. આગળ ભક્તો અનેક થયા, કષ્ટ બહુ સહન કર્યા, તોય પ્રગટ ભગવાન કોઈને મળ્યા નથી. આજ સ્વામી કે મને પ્રગટ ભગવાન મળ્યા છે, અને કોઈને મળ્યા છે તો આવા સુખ તો આપી શક્યા નથી. કહો શ્રીજી મહારાજે જે આવીને સુખ આપ્યું છે સંતો ભક્તોને, એ ઉત્સવ સમય કરીને, રંગલીલા કરીને, જમાડીને, એવું સુખ કોઈ અવતારે અત્યાર સુધીમાં આપ્યું નથી. કારણ કે આ તો સર્વોપરી મહારાજ આવ્યા, એના સિવાય કોણ આપી શકે કહો. જેની પાસે જે હોય આપી શકે ને, હોય જ નહીં તો હું આપવાનું કહો. એમ સ્વામિનારાયણ ભગવાન તો સર્વથી પર છે, હે સુપ્રીમ ગોડ, એનાથી કોઈ પર જ નથી. એ જે સુખ આપવું એ આપી શકે. ઓલા આગળ ભગત થયા અને સ્વામી લખે, કોઈને આપી અમરાવતી એટલે સ્વર્ગ, કોઈને પુર કૈલાસ શંકર દાદાનો લોક હિમાલય, કોઈને સત્ય લોક સોંપ્યું, કોઈને વૈકુંઠે વાસ. જુજવાએ ધામ આપ્યા જનને, જોઈ નિષ્કામ સકામ, આજ તો ઢળક ઢળ્યા હરી. અરે આપ્યું સૌને અક્ષરધામ, એ આજ તો ઢળક ઢળ્યા હરી. આપ્યું સર્વને અક્ષરધામ, તાળી તો પાડો. આજ અક્ષરધામ આપ્યું છે મહારાજે. બોલો, કોઈને કૈલાસ આપ્યા આગળ બધા થઈ ગયા ને, કોઈને વળી વૈકુંઠ આપ્યું, કોઈને સ્વર્ગ આપ્યું, કોઈને અમરાવતી આપીને. સ્વામી કે ભગવાને આજ આડો આંખ વાળી દીધો, બધાને અક્ષરધામના અધિકારી બનાવી દીધા. માટે આપણે તો ફાવી ગયા હો, સહજાનંદ સ્વામીના થયા. કહો, માટે ધણીને ધારજો. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન આપણા ધણી છે, આપણા સ્વામી છે. અને હેત કરવું હોય ને તો આપણે એને બાપ માનવા પડે છે, આપણે એના દીકરા થઈ જવાનું. એટલે દીકરાને બાપમાં હેત હોય જ ને. ભગવાન આપણા બાપ છે, આપણે એના દીકરા થઈ જવાનું. જોવો પછી હેત થાય, સંબંધ બાંધ્યા વિના હેત ન થાય. તમારે ગ્રસ્તમાં એકાબીજાના સંબંધ બાંધે ને પછી એટલું બધું હેત થાય કે જિંદગીમાં તૂટે નહીં. બસ, પણ ક્યારે છું સંબંધ બાંધ્યો એમ ભગવાન અરે સંબંધ જોડવો પડે છે કે ભગવાન મારા ધણી છે, ભગવાન મારો સ્વામી છે, ભગવાન મારા ઈષ્ટદેવ છે, હું એનો દાસ છું, હું એનો સેવક છું, હું એનો ભગત છું, મારા સ્વામી છે. આમ નાતો જોડો ને તો ભગવાનમાં યત થયા કરશે. એ આજ તો ઢળક ઢળ્યા હરી, આપ્યું સૌને અક્ષરધામ. સુખ સુખ જા સુખ જા સુખ ઘણું, તે તો મુખે કહેતા ન કહેવાય. અરે નિષ્કુળાનંદ એ આનંદમાં, અરે હરખી હરખી ગુણ ગાય. નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય. સુખ સુખ ને સુખ, જ્યાં સુખ જ છે, દુઃખનો તો લવ લેશ નથી, એવું ભગવાનનું ધામ છે. સ્વામી કહે મુખે કહેતા ન કહેવાય. આજ સ્વામી કે મારા અંતરમાં આનંદ એટલો બધો છે કે હરખી હરખી ને એ ધામના ગુણ ગાઈએ છીએ, એ સહજાનંદ સ્વામીના ગુણ ગાઈએ છીએ. કહો, 64 કડવા 7 એક સિંધુ, 6 ચરણ વળી પદ 16, તેની ઉપર એક છે વધામણાનું ધોળ. સંવત 1899 ચૈત્રવદી દસમી દન, રચો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રી ભગવાન. રચો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રી ભગવાન. સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં છેલ્લે લખે છે, આ ગ્રંથના 64 કડવા છે અને 16 પદ છે, અને એની ઉપર એક વધામણાનું ધોળ આપણે સાંભળ્યું ને એ છે. 1899ની સાલમાં ચૈત્રવદી દસમીને દને આ ગ્રંથ સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ગઢપુરમાં પૂર્ણ કર્યો છે. ભગવાન હંભારો કે સ્વામી કે આ રચો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો ભગવાન. આ ધીરજ આખ્યાન ગ્રંથ એ સ્વામી ગઢપુરમાં રહી અને લખ્યો છે. ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતમ ધીરજ આખ્યાન સંપૂર્ણમ. આ ધીરજ આખ્યાનની કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ જે કલમ ઉપાડી છે, પરોક્ષ ભક્તના બધા આખ્યાનો લખ્યા છે. પણ એના ઉપરથી આપણને એમ જાણવા મળે છે કે આપણે પણ એવા થવું પડશે. સ્વામી હર આખ્યાનમાં એક વાત બતાવી, આપણે એના જેવા છીએ કે નહીં તપાસજો. આ ગ્રંથ સાંભળી અને જીવનમાં ધીરજ રાખજો. સુખ આવે દુઃખ આવે, ધીરજતાથી પાર પાડજો. ભગવાનની જીવનમાં ખૂબ દ્રઢતાપૂર્વક નિષ્ઠા રાખજો. ગમે એવા દેશકાળ આવે તો જીવનમાં ભગવાનની દ્રઢતા છૂટવી ન જોવે. ભગવાનનો વિશ્વાસ રાખજો, વજ્રસાર જેવો, કે ભગવાન મારું સારું જ કરશે, મારું કોઈ દી અહિત નહીં કરે. ભગવાનની ભક્તિમાં નિષ્ઠા રાખજો, આત્મનિષ્ઠાની દ્રઢતા કરજો, જીવનમાં ભક્તિ વધારજો, સત્સંગમાં આત્મબુદ્ધિ વધારજો, સત્સંગમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય એકાંતિક ભક્તપણું આવે એવું જીવન જીવતા આપણે શીખીએ. આ બધા સદગુણો આ કથામાંથી આપણે મારે ને તમારે બેને મેળવવાના છે. કારણ કે હું શ્રોતા જ છું, વક્તા તો નિષ્કુળાનંદ સ્વામી છે, બરાબર. એ મને ને તમને બધાને ઉપદેશ આપે છે. માટે વાલા ભક્તો, આ ગ્રંથમાંથી તમને જે સારું લાગ્યું હોય તમે આને જીવનમાં ઉતારજો, ભગવાનને માર્ગે વિશેષ ને વિશેષ હાલજો. અને અક્ષરધામને પામવું છે એ વાત તો નક્કી જીવનમાં એક દઢ કરી લેજો કે આપણે આ દેહ પડે એટલે સીધું જ અક્ષરધામમાં જવું છે, બીજે ક્યાંય જવાનું થતું નથી. તો આજના પરમ પવિત્ર દિવસે લાડીલા ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ, બાલુડા હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ, નારાયણ મુનિ દેવને પ્રાર્થના કરીએ કે મહારાજ અમારા જીવનમાં કાયમ માટે એવી ભક્તિ આપો, એવી ધીરજ આપો, એવું જ્ઞાન આપો, એવી સુખ સહન કરવાની શક્તિ આપો. સુખમાંય પણ અમે ભગવાન ન ભૂલીએ અને દુઃખમાંય ભગવાન ન ભૂલીએ એવી, હે મહારાજ આજના દિવસે અમને એવી શક્તિ આપજો, ભક્તિ આપજો. આ ગ્રંથ આપણે સાંભળ્યો છે એમાં બધું સારું નિષ્કુળાનંદ સ્વામીનું છે, કંઈ મોળું કહેવાનું છે એ બધું મારી વેખરી વાણીનું છે. તો વાલા ભક્તો, આવો સાથે મળી આપણે જે કાંઈ કથા કરી સાંભળી એ ભગવાનને અર્પણ કરીએ. કાયે ન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિદેવ.